બહેનો અને ભાઈઓ, ફરી પાછા આપણે પર્યુષણ વ્યક્ત નિમિત્તે અહીં એકત્ર થયા છીએ. સંવત્સરીનો દિવસ એ પર્વના સૌથી મહત્વનો દિવસ છે. સંવત્સર એટલે કે વર્ષ, 12 મહિને આવતું આ પર્વ, એ પર્વમાં સંવત્સરીના દિવસને અનુલક્ષીને એની આગળ એની સાથે મળીને 8 દિવસનું એક પર્વ બનાવવામાં આવ્યું. એ દિવસથી શરૂ કરીને દિગંબરોએ 10 દિવસનું દશલક્ષની પર્વ મનાવ્યું. આ વર્ષે 2 શ્રાવણ મહિના આવવાને કારણે કેટલાકે પ્રથમ શ્રાવણ મહિનામાં પર્યુષણ પર્વ ઉજવી લીધું, કેટલાક આ બીજા મહિનામાં ઉજવે છે. ચોમાસી 14 પછી અમુક દિવસે સંવત્સરી પ્રતિક્રમણ અવશ્ય કરી લેવું જોઈએ. એ દિવસની ગણતરી ગણનારા પ્રથમ શ્રાવણમાં પર્યુષણ ઉજવે છે. દિવાળી પહેલાં અમુક દિવસે સંવત્સરી પર્વ ઉજવવું જોઈએ એવી ગણતરી ગણનારા એ બીજા શ્રાવણમાં ઉજવે છે. પ્રથમ શ્રાવણ અધિક માસ હોવાને કારણે ઓછું ફળ આપે છે એવી ભારતીય માન્યતા હિન્દુઓની, જૈનોની, જ્યોતિષીઓની, અને એટલા માટે બીજા શ્રાવણમાં પર્વ ઉજવવું જોઈએ, આવો પણ એક મત છે. કોઈક ફરિયાદ કરે છે કે જૈનોમાં એકતા ક્યાં છે, અને એને લીધે જુદા જુદા સમુદાય જુદા જુદા સમયે આ પર્વ ઉજવે છે. હું એમ માનું છું કે જુદા જુદા વખતે ભલે આ પર્વ ઉજવાયો એથી પણ આપણને લાભ જ છે. અપેક્ષા જુદી જુદી હોય, શાસ્ત્રકારોએ તેમ કહ્યું છે કે માણસ જો રોજ સંવત્સરી જેવો મહિમા અનુભવી શકે તો એના જેવો ધન્ય માણસ કોઈ નહીં. પણ મનુષ્યનો સ્વભાવ એવો છે, એની ગતિ એવી છે કે જેને કારણે સંવત્સરીના પર્વના દિવસે જેટલી એની ભાવના ઉન્નત હોય તેવું આખા વર્ષ દરમિયાન તે અનુભવી શકતો નથી. અજ્ઞાન, અવિરતિ, પ્રમાદ, કષાય વગેરે એટલા પ્રબળ છે કે એવી ઊંચી ભૂમિકા ઉપર જજો સમય સ્થિર રહેવાનું કઠિન છે. એટલે ખરી રીતે તો રોજે રોજ પ્રત્યેક ક્ષણે આત્માને જાગૃત રાખવાનો છે. જે એમ ન કરી શકે તે અમુક પર્વ દિવસોમાં કરી શકે, જે પર્વ દિવસોમાં ન કરી શકે તે ઓછામાં ઓછું એકાદ મહિનો આરાધના કરી શકે, એમ ન કરી શકે તો છેવટે પર્યુષણના 8 દિવસ આરાધના કરે, તેમ ન કરે તો છેવટે સંવત્સરીને દિવસે એ હિસાબી વર્ષ છે પૂરું થાય છે, જૂનો હિસાબ ચૂકતે કરવાનો છે એમ સમજીને એ દિવસે પણ એને ઓછામાં ઓછી આરાધના કરી લેવી જોઈએ. આરાધકોના પ્રકારોમાં રાજસ્થાનમાં એમ કહેવાય છે કે કેટલાક માણસો સદૈયા હોય છે, કેટલાક કદૈયા હોય છે, કેટલાક ભદૈયા હોય છે, કેટલાક પજુસનિયા હોય છે, અને કેટલાક સંવત્સરિયા હોય છે. તો જે સદૈયા હોય છે રોજે રોજ સદાને માટે એ આરાધના કરતા હોય છે. કેટલાક કદૈયા હોય છે તે કદા કદા ક્યારેક ક્યારેક મનમાં આવે ત્યારે, ઉત્સાહ આવે ત્યારે આરાધના કરતા હોય છે. કેટલાક ભદૈયા હોય છે એટલે કે ભાદરવો મહિનો, એટલે કે શ્રાવણ ભાદરવો આવે ત્યારે આરાધના કરવા માટે લગભગ મહિનાથી જાગૃત થાય છે. કેટલાક પજુસનિયા હોય છે પર્યુષણના 8-8 દિવસ સરખી આરાધના કરનારા હોય છે, અને કેટલાક સંવત્સરિયા હોય છે એટલે કે સંવત્સરીના દિવસે જ માત્ર આરાધના કરવાવાળા હોય છે. આમ જુદા જુદા પ્રકારના માણસો છે, પણ આપણું પોતાનું લક્ષ્ય તો સંવત્સરિયામાંથી મટીને સદૈયા તરફ જવાનું હોવું જોઈએ. રોજ રોજનો દિવસ આપણે માટે સંવત્સરી જેટલો જ મહત્વનો દિવસ હોવો જોઈએ. ઓછામાં ઓછો પ્રમાદ આપણા જીવનમાં થાય એ સૌથી અગત્યનું છે. આ એક લોકોત્તર પર્વ છે અને પર્વ છે. તહેવાર અને પર્વ વચ્ચે બહુ મોટો ફરક છે. તહેવારો વખતો વખત બદલાતા જતા હોય છે. આજે દાખલા તરીકે ગાંધી જયંતિ જેવો તહેવાર છે, શિવાજી જયંતિ જેવો છે, લોકમાન્ય જયંતિ જેવા આ બધા તહેવારો છે, કે 26 જાન્યુઆરી હોય કે 15 ઓગસ્ટ હોય, આ બધા તહેવારો છે એ 200-500 1000 વર્ષમાં લુપ્ત થઈ જવાના. પણ જે પર્વ છે, લોકોત્તર પુરુષોએ પોતાની અમોઘ દ્રષ્ટિથી જોઈને જે પર્વનું નિર્માણ કર્યું છે એવા પર્વોમાં એક વિશિષ્ટ પ્રકારની આરાધના થાય છે. અને પર્વ સનાતન છે, એ કાયમ રહે છે. બીજા 200-500 કે 1000 વર્ષ પછી પણ પર્યુષણ પર્વનો મહિમા એટલો જ રહ્યો હશે, બલ્કે વધ્યો હશે એમ કહી શકાય. અન્ય પર્વોમાં મનુષ્ય જે આરાધના કરે છે અથવા તો આનંદનો ઉપભોગ કરે છે, ઘણું ખરું ભૌતિક હોય છે, ખાવા પીવા સાથે એ સંકળાયેલો હોય છે, એમાં ક્યારેક ભયને કારણે આરાધના થતી હોય તેવું બને છે, ક્યારેક લોભને કારણે થાય છે, ક્યારેક વિસ્મય આશ્ચર્ય કે કૌતુકને કારણે ઉત્સવ ઉજવાય છે. અલૌકિક પર્વમાં અથવા તો લોકોત્તર પર્વમાં આધ્યાત્મિક આરાધના હોય છે, માણસ વિશેષ અંતર્મુખ બને છે અને અંતર્મુખ બનીને આત્માની સમીપ જઈને પોતાનામાં રહેલા દોષોનું નિવારણ કરવા પ્રયત્ન કરે છે. પર્યુષણ પર્વમાં પર્યુષણ શબ્દ છે એ જ બતાવે છે કે સારી રીતે એક જ જગ્યાએ સ્થિર થવું, અર્થાત વિશેષ એનો અર્થ કરીએ તો આત્મામાં સારી રીતે સ્થિર થવું, આત્મ સમીપે જવું, જુદા જુદા પ્રકારે એની આરાધના કરવાનું કહ્યું છે. અને એ આરાધનામાં દાન શીલ તપ અને ભાવ એ પ્રકારે તો આરાધના થાય જ છે, પરંતુ એની સાથે સાથે આ પર્વ છે અને એ પર્વમાં સંવત્સરી પ્રતિક્રમણ અને ક્ષમાપના દ્વારા આરાધના કરવાની, સાધુ સાધ્વી વગેરેને વંદન કરવા દ્વારા, બ્રહ્મચર્યનું પાલન કરવા દ્વારા, સાધર્મિકોની ભક્તિ કરવા દ્વારા, અનુકંપા વગેરે, સુપાત્ર વગેરે, અભય વગેરે પ્રકારના દાન દેવાથી આમ જુદી જુદી રીતે આ પર્વની આરાધના થાય છે. શાસ્ત્રકારો એવા 11 પ્રકારના દ્વાર બતાવે છે કે જે દ્વારા થકી આ પર્વની આરાધના થાય છે. તો આ એક એવું પર્વ છે કે જેમાં આત્માને નિર્મળ કરવાનું છે, આત્મ સમીપે જવાનું છે, અંતર્મુખ થવાનું છે. અને એને માટે આ પર્વ એક મોટામાં મોટું પર્વ છે, જેમાં પર્વ આપને માટે નિમિત્ત બને છે, કારણ કે એને લીધે માણસો સ્વાભાવિક રીતે જ પોતાની ઇતર વ્યાવસાયિક પ્રવૃત્તિઓ છોડી દઈને સમય ફાજલ પાડીને આમાં જોડાય છે. સામુદાયિક રીતે જોડાવાને કારણે એકબીજાને માટે અનુમોદના રૂપ બને છે, સામુદાયિક ચેતનાનો એથી વિસ્તાર થાય છે, વિકાસ થાય છે. અને આ પર્વ દરમિયાન જે કંઈ આપણે આરાધના કરીએ છીએ આ જ્ઞાનની પર્વ દ્વારા કે બીજી કોઈ ધાર્મિક ક્રિયાઓ દ્વારા, એથી આપણે ગયા વર્ષે જે સ્થિતિમાં હોઈએ તેના કરતાં સહેજ ઊંચી સ્થિતિ પર આપણે આવીએ છીએ. પરિષદ વ્યાખ્યાન મારા 50થી અધિક વર્ષથી યોજાતી આવી છે, જુદા જુદા વ્યાખ્યાતાઓ આપણે ત્યાં પધારે છે. છેલ્લા લગભગ 10-11 વર્ષ કે એથી પણ વિશેષ સમયથી આપણે ત્યાં સાધુ સાધ્વી ભગવંતો પણ પધારે છે, વિશિષ્ટ કોટિના વિદ્વાન વ્યાખ્યાતાઓ પધારે છે અને એ દરેકના પોતાના જ્ઞાન, અભ્યાસ, આરાધના, અનુભવ એ બધાનો આપણને સુંદર લાભ મળે છે. આજે આપણા પ્રથમ વ્યાખ્યાતા છે શ્રી શશકાંતભાઈ મહેતા. પરિષદ પર્વમાં કલ્પસૂત્રના વાંચનનો મહિમા છે. શશકાંતભાઈ મહેતા કલ્પસૂત્ર એ વિષય ઉપર આજે આપણને વ્યાખ્યાન આપવાના છે. રાજકોટથી દર વર્ષે પોતાની મેળે જ આ રીતે આપણે ત્યાં આવે છે. ઉત્સાહપૂર્વક આપનું નિમંત્રણ જાય એટલે અચૂક એમને સ્વીકારી જ હોય, ન કહેવું જોઈએ છતાં કહેવાનું મન થાય કે ભાડું ભથ્થું લેવાનો પણ ઇનકાર કરે. એમને ક્યાંય પણ ભેટ વગેરે આપવામાં આવે તો એ ન લેવાની એમની બાધા છે. અને ઊંચી કોટીના આરાધક છે. ભદ્રંકર વિજયજી પન્યાસજી મહારાજ પાસે કેટલી વખત મહિના મહિના માટે જઈને એમને એમની સાથે ક્યારેક ઉપાશ્રયમાં, ક્યારેક કોઈકના ઘરમાં રહીને એવી રીતે આરાધના કરી છે. નૌકાર મંત્રના ઉત્તમ કોટીના આરાધક છે. છેલ્લા કેટલાક વર્ષોથી એમનો લાભ આપણને મળતો રહે છે. આ વખતે તેઓ કલ્પસૂત્ર ઉપર પોતાનું વ્યાખ્યાન આપવાના છે, તો એમને એમનું વ્યાખ્યાન શરૂ કરવા માટે હું વિનંતી કરું છું. શ્રી શશકાંતભાઈ મહેતા.
અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર રક્ષ રક્ષ ગુરુદેવ.
પરમ પૂજ્ય મુનિ ભગવાન શ્રી વાત્સલ્યદીપજી, અમારા મુરબ્બી ડૉક્ટર રમણભાઈ, આત્મબંધુઓ, પર્યુષણ પર્વ એ પાપ દહનનું અને પુણ્યના અભિષેકનું પર્વ છે. વિભાવોના વૈભવની સમાપ્તિ અને સ્વભાવના પ્રસાદમાં પ્રવેશનું પર્વ છે. પર્યુષણના આ દિવસોમાં એક અદ્ભુત અપાર્થિવ સુરભિ ચેતનાની વ્યાપ્ત સમાજમાં હોય છે. મૈત્રીનું મહાગાન ગાવા માટે જૈન કુળમાં જન્મેલી પ્રત્યેક વ્યક્તિ થનગની રહી છે અને એ મૈત્રીની ગંગોત્રીમાંથી ક્ષમાપનાની જે ગંગા વહે છે તે ગંગામાં પોતે સ્નાન કરે છે અને જગતના બધા જીવોને સ્નાન કરાવે છે. એ જગતના જીવોને મૈત્રી અને ક્ષમાપનાના દાનનું એક આ મહાપર્વ છે. પર્વની આરાધના તેને કલ્પ કહે છે. પર્યુષણા પણ એક કલ્પ જ છે. અહીં બેઠેલી પ્રત્યેક વ્યક્તિ કર્મવીર છે, દાનવીર છે, ધર્મવીર છે, શુરવીર છે, જ્ઞાનવીર છે, શ્રવણવીર છે અને પ્રવચનવીર પણ છે. પરંતુ શાસ્ત્રો એમ કહે છે કે અહીં બેઠેલી પ્રત્યેક વ્યક્તિ સત્તાએ મહાવીર છે અને એ મહાવીરની સત્તાનું સામર્થ્ય પ્રગટાવવાનું આ પર્વ છે. અને એ અપેક્ષાએ આ પર્યુષણ પર્વ અને તેમાં કલ્પસૂત્રની જે આરાધના છે એ કોઈ માત્ર મહાવીરના ઐતિહાસિક જીવનને યાદ કરવાનું નથી, આપણા પ્રત્યેકમાં રહેલી જે પરમ તત્વરૂપી મહાવીરની સત્તા છે તેનું સામર્થ્ય પ્રગટ થાય તે માટેનું આ પર્વ છે. પર્યુષણા કલ્પ, પર્યુષણા પર્વને અઠાઈને પણ કલ્પ કહે છે. અને કલ્પ શબ્દનો અર્થ આપણે સમજીએ. કલ્પ એટલે મારે આચરવા જેવું, મારા માટે પ્રાપ્ત કરવા જેવું. પર્યુષણા પર્વના પ્રથમ દિવસે 5 કર્તવ્યો સંઘમાં સુવિદિત રીતે બતાવવામાં આવેલા છે. અમારી પડહ, શક્ય હોય તેટલું અભયદાન જૈન કુળમાં જન્મેલી વ્યક્તિ આપે, સાધર્મિક વાત્સલ્ય કરે, અઠમનો તપ કરે, ચૈત્ય પરિપાટી કરે અને છેવટે ક્ષમાપના કરે. તો આ પર્યુષણા પર્વનો આ કલ્પ જૈન કુળમાં જન્મેલી વ્યક્તિ જ્યારે આચરણ કરે છે ત્યારે તે કલ્પસૂત્રના શ્રવણ માટેનો અધિકારી બને છે. પરિઘમાં પર્યુષણા કલ્પની આરાધના કરીને કલ્પસૂત્રનું વાંચન એક અદ્ભુત ચેતનાની ઉત્ક્રાંતિ માટે આપણને મળેલું છે. તેના રચયિતા પૂર્વધર છે વિનય વિજયજી મહારાજ સાહેબે સુંદર ટીકા લખેલી છે. 9મા પર્વમાંથી દશાશ્રુત સ્કંદમાં 8મા અધ્યયનનું આ કલ્પસૂત્ર છે. અને કલ્પ એટલે મારે પ્રાપ્ત કરવા જેવું, અને એ પ્રાપ્ત કરતા પહેલા પાંચેય પરમેષ્ટિઓની સાથે નમસ્કૃતિથી મારે મારા કલ્પને જોડવા માટેનો પ્રયાસ કરવાનો છે. અરિયન પરમાત્માની આરાધના અભય બનવા માટે, સિદ્ધ ભગવંતની આરાધના અકરણ અશરીરી બનવા માટે, આચાર્ય ભગવંતની આરાધના અહમ ઇન્દ્ર એટલે કે સંસારમાં જે સદાચાર પંચાચાર પાડે છે તેના ઉપર કોઈનું સામ્રાજ્ય ચાલતું નથી એવા આચાર્ય ભગવંતની આરાધના અહમ ઇન્દ્ર બનવા માટે, ઉપાધ્યાય ભગવંતની આરાધના અરિહંત સિદ્ધ અને આચાર્યના તુલ્યતાની સાથે તુલ્ય થવાની આરાધના, અને સાધુની આરાધના એ કલ્પ આત્મા પોતે જ પરમાત્મા બની શકે તે ભાવથી સાધુની આરાધના કરવાની છે. કલ્પસૂત્ર એ સાધુની સામાસદારીનો ગ્રંથ છે, પણ શ્રાવકો માટે સાધુ સામાચારી શૃણોતી ઇતિ શ્રાવક, સાધુઓની સામાચારી જે પ્રતિવર્ષ સાંભળે એને પોતાના જીવનમાં સાધુતા પ્રાપ્ત કરવાનું મન થયા વગર રહે નહીં. એટલા માટે પ્રતિવર્ષ આ કલ્પસૂત્રનું વાંચન સંઘમાં થાય છે. હમણાં જ એક વિદ્વાન મુનિ ભગવંતની સાથે પરિચય થવાથી એક જ્યોતિષની દ્રષ્ટિએ આ પર્યુષણ પર્વનું મહત્વ તેમની પાસેથી જાણવા મળ્યું. શ્રાવણ મહિનાના છેલ્લા 4 દિવસ અને ભાદરવા મહિનાના આ પ્રથમ 4 દિવસ, એ 8 દિવસમાં ગ્રહો સ્વગ્રહી બને છે. પરગ્રહમાં રહેલા માનવીને સ્વગ્રહમાં જવા માટે જાણે કે આકાશનું ગ્રહમંડળ પણ આરાધના કરવા માટે સાનુકૂળ બને છે. સૂર્ય તેની સિંહ રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં, હું જ્યોતિષનો જાણકાર નથી પરંતુ મને એને આબેહૂબ બતાવી આપ્યું વિજય ધર્મ ધુરંધર સુરી સ્વરજી મહારાજ સાહેબના શિષ્યો પાસેથી જાણવા મળ્યું કે આ 8 દિવસમાં જ્યોતિષ ચક્ર પણ સામૂહિક આરાધના માટે એટલું મદદરૂપ હોય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે પર્યુષણના પર્વમાં જે આરાધના થાય છે એ બાકીના દિવસોમાં કદૈયાવાળા સાધકો કદાચ કરતા હશે, બાકી તો બહુ જ દુર્લભ બની જાય છે. તો એક કલ્પસૂત્ર, મારામાં રહેલું સત્તા એ મહાવીરપણું, તેનું સામર્થ્ય પ્રગટાવવા માટે કલ્પસૂત્રનું વાંચન એક અન્વયથી આજે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. આખરે તો આ જૈન સંઘ શેનો બનેલો છે? રત્નત્રયીરૂપી ગણનો, ગુણનો એ ગણ છે, સમુદાય શેનો છે? આ આખો એ સમુદાય રત્નત્રયીની જે આરાધના કરે છે તેના ગણનો બનેલો છે. મોક્ષનો માર્ગ જે આચરે છે તેનો ગચ્છ બનેલો છે. અને સામાચારીપૂર્વક જે આગળ વધે છે, ગુણોનો સંઘાત કરે છે તેનો સંઘ બનેલો છે. તો ગુણોનો સંઘ કરવા માટે આ કલ્પસૂત્રોનું વાંચન આજે આપણે એક વિશિષ્ટ કોટીથી જોયું છે. ભગવાનને જો હૃદયના સિંહાસન ઉપર પ્રતિષ્ઠિત કરવા હોય તો કલ્પસૂત્રમાં બતાવેલા પાત્રો, બતાવેલા ક્ષેત્રો અને બતાવેલી વિધિઓને આધ્યાત્મિક રીતે આપણા જીવનમાં કેમ પ્રતિષ્ઠિત કરવી, એ અન્વયથી આજે કલ્પસૂત્રનું વાંચન, મનન, નિધિધ્યાસન આપની પાસે કરીશું. સૌથી પ્રથમ, કલ્પસૂત્રની ભાષા એટલી પ્રાસાદિક છે, એટલી મધુર છે, એટલી વિવેકસભર છે કે એના એક 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 સ્વરને તમે જો વાંચો, દેવાણુપ્રિય કરીને ભગવાન શ્રાવકને બોલાવે છે. હે દેવાણુપ્રિય, એમ કરીને બતાવે છે કે વાણીના વિનયની કોઈ ઉત્કૃષ્ટ ચરમસીમા જો જોવાની હોય, પ્રભુ આપણને દેવોને પ્રિય એમ કરીને બોલાવે છે. તેનો અર્થ એ છે કે જગતના જીવોના જીવત્વનો સ્વીકાર એ કલ્પસૂત્રનું પ્રથમ કલ્પ છે. કોઈ પણ જીવને તેના જીવત્વનો સ્વીકાર કરવા માટેનું આમંત્રણ આપવું, એના માટે વાણીમાં મધુરતા જોશે, એ પ્રથમ કર્તવ્ય છે. ભગવાનને જો હૃદયમાં પધરાવવા હશે તો આ વાણીને મધુર કરવી પડશે. આ વાણીને સામા જીવને સ્વીકૃત બને તેવી રીતે રસનિબીડ કરવી પડશે, વિવેક કરવી પડશે, સામાના જીવત્વનો સ્વીકાર. અને બીજી વાત આવે છે સામાચારીની, જ્યારે વાત આવે છે ત્યારે એવમ એવમ, એમ જ છે, તહતી આપની આજ્ઞાનો હું સ્વીકાર કરું છું એમ કરીને નમ્રતા ગુણની પ્રતિષ્ઠા કરે છે. જીવના જીવત્વનો સ્વીકાર અને જીવોની સાથે નમ્રતાનો વ્યવહાર એ ભગવાનને હૃદયમાં પધરાવવા માટેનું બહારનું પ્રવેશ દ્વાર છે. જેના જીવનમાં આ બે વસ્તુ હોય તે દ્વારમાંથી ભગવાન આપણા હૃદયમાં પ્રવેશ કરવા માટે જાણે કે સામે ચાલીને આવે છે. પ્રભુનો જન્મ ક્યાં થયો? માહણ કુંડમાં, ક્ષત્રિય નગરમાં થયો, ક્ષત્રિય કુંડમાં થયો. માહણ કુંડ એ શબ્દનો અર્થ શું? માહણ, હણો નહીં, જીવોને જે અભયદાન આપે, માત્ર નહીં પણ જીવોને અભયદાન આપવાનો કુંડ જ્યાં હોય ત્યાં પ્રભુનો પ્રવેશ થઈ શકે છે. આપણા હૃદયમાં પણ જો દયાનો ઝરો કુંડ સમાન બને નહીં તો પ્રભુ આપણા હૃદયમાં ન આવી શકે. માહણ કુંડમાં, અને પછી આવે છે ક્ષત્રિય કુંડમાં. માત્ર દયાનું જ્ઞાન હોવું તે જરૂર નથી, જ્ઞાન એ બ્રાહ્મણનું પ્રતીક છે, પણ ક્રિયા, પરોપકાર એ ક્ષત્રિયનું પ્રતીક છે. અને એટલા માટે પ્રભુ માહણ કુંડમાં અને ક્ષત્રિય કુંડમાં આવ્યા, કેમ કે માત્ર દયાનો ઝરો નહોતા પણ દયાના ઝરાની સાથે પરોપકારથી આ પૃથ્વીને ભરી દેવા માટે તેમનું ચૈતન્ય હતું. તો માહણ કુંડ અને ક્ષત્રિય નગરમાં પ્રભુનો જન્મ થયો, તેનો અર્થ એ કે આપણા જીવનમાં પણ દયામય હૃદય બને. અને એ દયાને માત્ર આપણે આપણા જીવન પૂરતી સીમિત રાખવાને બદલે પ્રાણી માત્રને ઉપયોગી થઈ શકીએ તેવા સહિતની ક્ષમારૂપી આપણું ભૂષણ જો આવે તો જ આપણે ભગવંતને આપણા હૃદયમાં પ્રવેશ કરવા માટે બોલાવી શકીએ. આ બંને વસ્તુઓ બહાર નહીં થઈ. પ્રભુનો જન્મ થયો સિદ્ધાર્થ રાજાને ત્યાં, જેના બધા જ અર્થો સિદ્ધ થયા છે એવા સિદ્ધાર્થને ત્યાં ભગવાન આવે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થ આપણને ચાર મળેલા છે. એ ચારે પુરુષાર્થની વ્યાખ્યાઓ આપણે ઉલટી કરેલી છે, સંસારનું પરિભ્રમણ ચાલે છે, એ વ્યાખ્યાઓ સવડી કરો અને રમણતા અહીં પ્રાપ્ત આવી શકે. બીજાના ઈચ્છાઓને પૂરી કરવી એ કામ પુરુષાર્થ, બીજાના પ્રયોજનને પ્રાપ્ત કરવું તે અર્થ પુરુષાર્થ, બીજાઓને પરોપકાર કરવો તે ધર્મ પુરુષાર્થ, અને ઈચ્છાઓનું વિસર્જન કરવું તે મોક્ષ પુરુષાર્થ. જેના ચારે અર્થ સિદ્ધ થયા છે એવા સિદ્ધાર્થ રાજાને ત્યાં ભગવંત આવે છે. આપણે પણ સંસારમાં જ્યાં સુધી એષણાઓ લઈને ફરશું ત્યાં સુધી પ્રભુ આપણા હૃદયમાં આવવાના નથી. દેવાલયમાં રહેલા દેવને દેહાલયમાં પધરાવવાનું આ પર્વ છે, કે જેથી કરીને આ ભગવંત વિશ્વાલયમાં વ્યાપે અને આખરે સિદ્ધાલયમાં જઈને પોતાની વિશ્રાંતિ પામે. તો આવા સિદ્ધાર્થ રાજા અને માતા ત્રિશલા, ત્રણ શલ્ય રહિત જે બને તેને ત્રિશલા માતા કહેવામાં આવે છે. માયા, નિદાન અને શલ્ય આપણી આરાધનામાં છુપી રીતે જોડાયેલા છે. આરાધનાનું તેજ સંઘમાં કેમ પ્રકાશિત નથી? તો કહે છે કે શલ્ય રહિત આરાધના નથી, કાં તો આરાધનાની પછવાડે કોઈ વૃત્તિઓ પ્રાપ્ત કરવા માટેની રહી છે, કોઈ નિદાન છે, કોઈ મિથ્યાત્વ છે. ત્રિશલ્યા, ત્રણ શલ્ય રહિત જે બને અને જેના અર્થ બધા જ સિદ્ધ થાય એવા સિદ્ધાર્થ અને ત્રિશલા બનો તો પ્રભુ આપણા હૃદયમાં આવે. આ કલ્પસૂત્ર નું ભગવાનનો જન્મ વાંચન આપણા હૃદયમાં થવાનો છે. વ્યાખ્યાનોમાં આવે છે ભગવાનના જન્મ વાંચનની વાત આવે છે ત્યારે આખો એ સંઘ આનંદ વિભોર બની જાય છે. પ્રભુને હૃદયમાં પધરાવવા માટેનું આ કલ્પસૂત્રનું વાંચન છે. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતાને ત્યાં પ્રભુ આવે અને આવા જીવોની સ્વીકાર, જીવત્વના સ્વીકાર કરનારને, દયાના જરાને અને શલ્યરહિતની આરાધક જીવના જીવનમાં આનંદ જ હોઈ શકે. જેની આજુબાજુ આનંદ હોય એટલે ત્રિશલાને ત્યાં નંદીવર્ધન પધાર્યા ભગવાનના મોટા ભાઈ, જેના જીવનમાં આવી આનંદ વ્યાપ્ત છે એ નંદીવર્ધન બને છે અને તેની સાથે જગતનું તેમનું દર્શન શું બને છે, સાચું દર્શન બને છે. સુદર્શના એમની બહેન છે. શું દર્શન જેનું સાચું બને એના હૃદયમાં ભગવાન આવી શકે અને એ દર્શનની સાથે માત્ર આત્મહિત પોતાની પાસે રહે, પાર્શ્વ રહે, ગળામાં રહે એ સુપાર્શ્વ કાકા. સુપાર્શ્વનું નામ એ પોતાના હિતને કંઠમાં ધારણ કરવું એટલા માટે છે. These are all esoteric significances. જેમ આધ્યાત્મિક રામાયણ છે એમાં આધ્યાત્મિક કલ્પસૂત્રનું એક ઉદ્ઘાટન પરમ પૂજ્ય પન્યાસજી મહારાજ સાહેબ પાસેથી જે પ્રસાદી મળેલી છે તેની નમ્ર રીતે રજૂઆત કરવાની એક આ તક મળેલી છે. આ આધ્યાત્મિક કલ્પસૂત્ર છે. પ્રબુદ્ધ જનોને આજે વ્યવહારથી થોડાક દૂર થઈને આ બધી વસ્તુઓમાંથી નિરસ્તા આવી છે, પણ જો પ્રમાણિક રીતે આપણી બુદ્ધિને આ તત્વોને સમજવા માટેની આપણે કોશિશ કરશું તો એક એક સૂત્રના વ્યાખ્યાનોમાં આત્માનો પ્રકાશ ઉઘાડતી કથાઓ ઉત્પન્ન થયેલી છે. સુપાર્શ્વ એટલે પોતાના આત્માની નજીક રહે એવા સુપાર્શ્વ. અને જ્યારે આવા જીવનમાં ગુણોનો સમુદાય આપણા હૃદયમાં પ્રવેશ પામે ત્યારે જીવનમાં યશ જ મળે. એટલા માટે યશોદા આવ્યા. યશોદા એવા ભગવાનના ધર્મપત્ની. આ બધા ગુણોની આજુબાજુ વચમાં જ ભગવાન પોતાની પ્રતિષ્ઠા કરી શકે. અને જ્યારે આવી જીવનમાં એક પ્રવૃત્તિ આવે ત્યારે શું બને? અનવદ્ય પ્રવૃત્તિ બને. કોઈને પણ દુઃખી ન થાય માટે એમના દીકરીનું નામ અનવદ્યા હતું. તો આ જે ભગવાનનો જે બાહ્ય પરિવાર હતો તે ગુણોનો પરિવાર હતો. એ ગુણોને જો આપણે આપણા હૃદયમાં પ્રવેશ કરશું તો ભગવાન જરૂર આપણા હૃદયમાં પ્રવેશ તો છે જ, પણ આપણા હૃદયમાંથી પ્રગટ થશે અને આપણને પણ એમ થશે કે જેને હું નમું છું તે જ તત્વ મારા હૃદયમાં રહ્યું છે. આની સાથે ભગવાનનો જ્યારે જન્મ થયો ત્યારે સિદ્ધાર્થ રાજાએ ક્ષત્રિય કુંડને સાફ કરાવ્યું, કેદીઓને જેલમાંથી મુક્ત કર્યા, શહેરને શણગાર્યું અને સૂર્ય અને ચંદ્રના દર્શન કરાવ્યા. પરમ પૂજ્ય મુનિ ભગવંત કલ્પસૂત્રના એક એક વ્યાખ્યાનો વાંચવાના હશે એટલે ખ્યાલ છે એક એક વસ્તુનું એક આધ્યાત્મિક રહસ્ય રહેલું છે. ક્ષત્રિય કુંડમાંથી કચરો સાફ કરાવ્યો એટલે હૃદયમાંથી વિષય કસાયના કચરાને સાફ કર્યા વગર ભગવાન પ્રવેશ કરી ન શકે. કેદીઓને મુક્ત કર્યા. આપણા મનમાં પણ સંસારમાં રહેલા અનેક જીવો સાથે થયેલા અપરાધને આપણે કેદી તરીકે મનમાં રાખેલા છે. ક્ષમાપનાનું જ્યારે પર્વ આવે છે ત્યારે મનમાંથી એક પણ કેદીને જો રાખ્યો છે તો એ આપણું ક્ષમાપનાનું પર્વ પૂર્ણ થશે નહીં. અને એટલા માટે જ આપણે ત્યાં આરાધનામાં ઇરિયાવહી દ્વારા જગતની સમગ્ર જીવ રાશિ સાથે જો ક્ષમાપના થઈ નથી ત્યાં સુધી પ્રભુની સાથે ભક્તિની શરૂઆત થતી નથી. કેદીઓને મુક્ત કરાવ્યા અને સૂર્યચંદ્રના દર્શન કરાવ્યા. સૂર્યનાળી અને ચંદ્રનાળીનું દર્શન થાય તો હકીકતમાં સૂર્યનાળીમાં ભગવાનનો જાપ એ વિઘ્નનાશક છે, ચંદ્રનાળીમાં ભગવાનનો નાશ એ અભ્યુદય સાધક છે. અને આ પર્યુષણ પર્વમાં આરાધક વ્યક્તિને જો પૂછશું તો કહેશે કે સૂર્ય અને ચંદ્રનાળી બંને બંધ પડીને સુષુમણામાં એનો જાપ શરૂ થાય છે. ભગવાનનું નામ નાદાનું સંધાન માટે છે, ભગવાનનું રૂપ ગુણાનું સંધાન માટે છે, ભગવાનનું દ્રવ્ય તત્વાનુસંધાન માટે છે અને ભગવાનનો ભાવ આત્માનુસંધાન માટે છે. ભગવાનનો બાહ્ય પરિવાર અને બાહ્ય ક્ષેત્રોની જ્યારે આ વાત કરીએ છીએ ત્યારે જન્મ થયા પછીનું એક અછેરું જે બન્યું, મેરું પર્વતને પ્રભુએ જમણા અંગૂઠેથી હલાવ્યો. પ્રભુએ આખા એ જગતને કહ્યું કે માનવ જન્મમાં આવીને તમારો જે માન કસાય છે એ માન કસાય કેવડો છે? મેરું પર્વત જેવડો છે. એને જો પ્રભુની પાસે નમસ્કાર કરીને માન કસાઈને પેલા વિદાય નહીં આપો તો હે માનવી, આ ઉર્ધ્વગામી યાત્રામાંથી તારી યાત્રા અધોગામી બનશે. મેરું પર્વતને ડોલાવ્યો એટલે કે માન કસાઈનું સ્વેચ્છાએ વિસર્જન કર્યું. આપણે પણ આપણા જીવનમાં જો આ માન કસાઈનું વિસર્જન કરવા માટે આ પર્વની આરાધના કરીએ તો બાકીના બધા બનાવો તો આપોઆપ આપણા જીવનમાં આવી શકશે. પ્રભુએ વર્ષી દાન આપ્યું. કુબેરના ભંડારો પુરાવા માટે આવ્યા. એ શેનું? ભાવ દારિદ્ર દૂર કરવા માટે. દ્રવ્ય દારિદ્ર તો દૂર કરવા માટે આ સંસાર છે, પણ પ્રભુએ જે વર્ષી દાન આપ્યું એ ભાવ દારિદ્ર દૂર કરવા માટે. આપણે પણ ઓલા સોમિલ બ્રાહ્મણની વાત યાદ કરવી પડશે. પ્રભુ જ્યારે છૂટે હાથે સવારના પોરમાં વર્ષીદાન આપતા હતા ત્યારે ઓલો સોમિલ બ્રાહ્મણ પરદેશમાં લોટ માંગવા માટે ગયો હતો. ભગવાન જ્યારે દીક્ષા લઈને વિહાર કરે છે અને સોમિલ બ્રાહ્મણ તેને ઘરે આવે છે, તેના પત્ની એને વઢે છે કે તમે તો કેવા પાક્યા કે આખા જગતને ભગવાને શ્રીમંત બનાવી દીધા અને તમે ભગવાનના દાનથી વંચિત બની ગયા. આપણે પણ સ્વેચ્છાએ ભગવાનના દેશને ભૂલીને, સ્વદેશને ભૂલીને, પરદેશમાં સોમિલ બ્રાહ્મણની માફક વૈભવોના વિલાસમાં રાચીને આ રાગરૂપી નગરીમાં વિષયોની પાલખી કાંધ ઉપર લઈને મોહરાજાની ભીખ માગી રહ્યા છીએ. એ દિવસ ક્યારે આવશે કે જ્યારે આપણે આપણું પોતાનું સાચું ચેતન સમજીને આ પ્રભુની પાસે ભાવ દારિદ્રને મિટાવવા માટે આપશું? પ્રભુ આજે પણ વર્ષી દાન આપી રહ્યા છે. પ્રભુની કરુણાનો વરસાદ આજે પણ પ્રત્યેક જીવને નિષ્કારણ કરુણાના ભંડાર એવા પ્રભુનો વરસાદ આજે બધાને મળી રહ્યો છે. તમે એમને યાદ કરો અને પ્રભુ પોતાની ચેતના દ્વારા અત્રે આવી શકે. માતા પિતા જીવતા ગ્રહ ત્યાગ કરવો નહીં, આ પ્રભુની એક પ્રતિજ્ઞા હતી. જ્યાં સુધી જીવનમાં અહિંસા, જીવત્વનો સ્વીકાર અને નમ્રતા હોય ત્યાં સુધી ભગવાન હૃદયને છોડીને જતા નથી. આપણે પણ આ જો પ્રતિજ્ઞા કરીએ કે આપણા હૃદયમાંથી દયાને, ક્ષમાને, નમ્રતાને અને અહિંસાને જો વિદાય નહીં આપીએ તો ભગવાન કોઈ દિવસ આપણને મૂકીને જવાના નથી. જ્ઞાતખંડ ઉદ્યાનમાં પ્રભુએ અશોક વૃક્ષની નીચે દીક્ષા લીધી. એક એક કલ્યાણકોની જે વાત આવે છે, જ્ઞાતખંડ, જ્ઞાનીઓ તો ઘણા છે પણ જ્ઞાત પુત્ર એક જ છે. જ્ઞાતખંડ એટલે પોતાના જ્ઞાનથી જે પ્રખ્યાત બનેલા એવા પ્રભુએ ઉદ્યાનમાં અશોક વૃક્ષ, શોકને દૂર કરે એવા વૃક્ષમાં સાધુપણાની દીક્ષા લીધી. અને દીક્ષા લઈને પ્રભુ 12.5 વર્ષ સુધી જે રીતે મૌન બનીને વિહાર કર્યો એ એમની 12.5 વર્ષની યાત્રા પ્રત્યેક સાધકને